એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે આપણા મનની અંદર ઊંડા ઉતરીશું, સમજવાનો પ્રયત્ન કરીશું કે આપણે વિચારીએ છીએ કેવી રીતે.
હા, બહુ જ રસપ્રદ વિષય છે
અને આપણી આ શોધમાં માર્ગદર્શક બનશે જોનાથન એસટીબીટી ઇવાન્સનું પુસ્તક
વિચાર અને તર્કશક્તિ,
એટલે કે થિંકિંગ એન્ડ રીઝનિંગ.
અને આ વિષય મતલબ ખાલી રસપ્રદ જ નથી પણ ખરેખર બહુ મહત્વનો છે. આપણે રોજ કેટલાય નિર્ણયો લઈએ છીએ, ખરું ને? નાના મોટા.
હા, હજારો.
અને ક્યારેક આપણા નિર્ણયો એકદમ સચોટ હોય તો ક્યારેક એવી ભૂલો થાય કે પછી આપણને જ નવાઈ લાગે કે આવું તે કઈ વિચાર્યું હશે મેં.
બરાબર.
આ પુસ્તક આપણને સમજાવે છે કે આપણું મન કઈ રીતે કામ કરે છે, એની આંતરિક રચના કેવી છે, આપણી સફળતા અને એમ કહો કે નિષ્ફળતા બંને પાછળનું કારણ.
તો શરૂઆત કરીએ લેખકથી. કોણ છે આ જોનાથન એસટીબીટી ઇવાન્સ અને એમની વાતમાં એવું શું ખાસ છે?
જોનાથન ઇવાન્સ એ પ્લિમાઉથ યુનિવર્સિટીમાં કોગ્નિટિવ સાયકોલોજીના એમેરિટસ પ્રોફેસર છે. મતલબ આ વિચાર અને તર્કશક્તિના મનોવિજ્ઞાનમાં એમનું નામ બહુ મોટું છે. અને એવું નહીં કે ખાલી સિદ્ધાંતોની વાતો કરે, દાયકાઓથી આ ક્ષેત્રોમાં એમનું મૂળભૂત સંશોધન રહ્યું છે. અને ખાસ તો પેલો ડ્યુઅલ પ્રોસેસ સિદ્ધાંત છે ને,
હા, દ્વિપ્રક્રિયા સિદ્ધાંત,
બસ એના એ મુખ્ય પ્રણેતાઓમાં એક ગણાય છે.
ઓકે, એટલે ખાલી કોમેન્ટ્રી નથી, પોતે જ આ ફિલ્ડના મોટા સંશોધક છે. એમના દૃષ્ટિકોણમાં શું અલગ છે?
એમની ખાસિયત એ છે કે એમનો એપ્રોચ બહુ બેલેન્સ છે, વ્યાપક છે. એ ખાલી સાયકોલોજી નહીં પણ તર્કશાસ્ત્ર, નિર્ણય પ્રક્રિયા, સોશિયલ કોગ્નિશન અને ન્યુરોસાયન્સ આ બધાને જોડે છે.
વાહ.
અને બીજું, એ તર્કશક્તિને સારી કે ખરાબ એવા ખાનામાં નથી મૂકતા. એ સમજાવે છે કે આપણી જે સહેજ વૃત્તિઓ છે, અંતર્જ્ઞાન છે, જેને એ ટાઈપ વન વિચાર કહે છે, એ ઘણી વાર ખરેખર ઉપયોગી હોય છે, ઉત્ક્રાંતિની દૃષ્ટિએ અસરકારક, જેને ઇકોલોજિકલ રેશનાલિટી કહે છે, મતલબ વાસ્તવિક દુનિયામાં ટકી રહેવા માટે જરૂરી બુદ્ધિ.
આ રસપ્રદ છે. તો પુસ્તકનું મુખ્ય સૂર શું છે? શું છે આ દ્વિપ્રક્રિયા સિદ્ધાંત, જરા સરળ ભાષામાં સમજાવશો?
ચોક્કસ. પુસ્તકનો જે મૂળ વિચાર છે ને, એ જ ક્રાંતિકારી છે. એ કહે છે કે આપણું મન એક નથી, જાણે બે અલગ અલગ એન્જિનથી ચાલે છે.
બે એન્જિન?
હા. ઇવાન્સ આને કહે છે દ્વિપ્રક્રિયા માળખું, ડ્યુઅલ પ્રોસેસ ફ્રેમવર્ક. એક છે પ્રકાર વન, ટાઈપ વન. આ એકદમ ઝડપી, સાહજિક, ઓટોમેટિક અને મોટે ભાગે અચેતન.
એટલે પેલી ગટ ફિલિંગ કે અચાનક જે વિચાર આવે એ?
બિલકુલ. આપણી છઠ્ઠી ઇન્દ્રિય, પહેલી નજરનો અભિપ્રાય, એ બધું ટાઈપ વનનું કામ.
અને બીજો પ્રકાર?
એ છે પ્રકાર ટુ, ટાઈપ ટુ. આ ધીમો છે, ઇરાદાપૂર્વકનો, મહેનત માંગી લે એવો અને સભાન.
એટલે જ્યારે આપણે કોઈ ગણિતનો દાખલો ગણીએ કે કોઈ મોટો નિર્ણય લઈએ ત્યારે.
બરાબર. ફાયદા ગેરફાયદા વિચારીએ, પ્લાનિંગ કરીએ, ત્યારે ટાઈપ ટુ વપરાય. આ સિસ્ટમ નિયમો પર, તર્ક પર ચાલે છે. અને હા, એની કેપેસિટી લિમિટેડ છે.
તો શું આ બંને સિસ્ટમ પોતપોતાનું અલગ કામ કરે રાખે?
ના ના, અને એ જ આ પુસ્તકનો મુખ્ય મુદ્દો છે. આ બંને સિસ્ટમ સતત એકબીજા સાથે જોડાયેલી છે, ઇન્ટરેક્ટ કરે છે. ક્યારેક સાથે મળીને કામ કરે તો ક્યારેક સંઘર્ષ પણ થાય.
અચ્છા.
આપણી અંદર જે આ બે મનની રમત ચાલે છે ને, એ જ આપણી બધી માનસિક પ્રક્રિયાઓ સમજાવે છે. આપણી બુદ્ધિ, આપણા પૂર્વગ્રહો, આપણી ભૂલો, સફળતા, બધું જ.
એટલે જ પુસ્તકે સવાલ પૂછે છે કે આપણે આટલું વિચારી શકીએ છીએ તો પછી વારંવાર એમ કે અતાર્કિક નિર્ણયો કેમ લઈએ છીએ, એવું કેમ?
બસ એ જ મૂળ પ્રશ્ન છે.
ચાલો હવે થોડા ઊંડા ઉતરીએ, પુસ્તકના અમુક મુખ્ય મુદ્દાઓ જોઈએ. ઇવાન્સ કઈ રીતે સમજાવે છે કે આપણે તર્ક કરવામાં ક્યાં ભૂલ કરીએ છીએ?
એક મોટો મુદ્દો છે આપણો તર્ક અને આપણી માન્યતાઓ વચ્ચેનો સંબંધ. પુસ્તકનું પ્રકરણ 3 છે ને, નિષ્કર્ષનાત્મક તર્ક પર.
હા.
એમાં એક બહુ મહત્વના પૂર્વગ્રહની વાત છે, માન્યતા પૂર્વગ્રહ, બિલીફ બાયસ.
માન્યતા પૂર્વગ્રહ એ શું છે?
એનો સીધો મતલબ એ કે જો કોઈ દલીલનો છેલ્લો નિષ્કર્ષ આપણને સાચો લાગે ને, આપણી માન્યતા સાથે મેળ ખાતો હોય, તો આપણે આખી દલીલને જ સાચી માની લઈએ છીએ, ભલે પછી એના તર્કમાં દમ ન હોય.
ઓ, એટલે જવાબ ગમ્યો એટલે આખો દાખલો સાચો. આ તો રોજબરોજ થતું હશે, ખાસ કરીને વોટ્સઅપ પર જે મેસેજ આવે એમાં.
બિલકુલ, આપણી પેલી ટાઈપ 1 સિસ્ટમ તરત કે હા આ બરાબર લાગે છે. પછી ટાઈપ 2 ને એને ખોટું પાડવા બહુ મહેનત કરવી પડે. અને આવો જ બીજો જાણીતો પૂર્વગ્રહ છે પુષ્ટિ પૂર્વગ્રહ, કન્ફર્મેશન બાયસ.
એ પણ બહુ સાંભળ્યો છે.
હા, આપણે એવી જ માહિતી શોધીએ, યાદ રાખીએ અને સ્વીકારીએ જે આપણી પહેલેથી જે માન્યતાઓ છે ને એને મજબૂત કરે,
અને જે વિરુદ્ધ હોય
એને આપણે સહેલાઈથી ઇગ્નોર કરી દઈએ, કાં તો એનું એવું અર્થઘટન કરીએ જે આપણને ફાવે.
આ પુષ્ટિપૂર્વગ્રહ તો ખતરનાક કહેવાય. મતલબ આપણે સત્ય નથી શોધતા, પણ આપણી વાત સાચી પડે એના પુરાવા શોધીએ છીએ.
ઘણીવાર હા એવું જ બને છે. પ્રકરણ 4માં પેલી પ્રખ્યાત વાસન સિલેક્શન ટાસ્ક છે ને,
હા, પેલી 4 કાર્ડવાળી રમત,
બસ એ જ, જેમાં નિયમ હોય કે જો એક બાજુ સ્વર હોય તો બીજી બાજુ સમસંખ્યા હોય. મોટાભાગના લોકો ક્યાં કાર્ડ ફેરવે ખબર છે? જે નિયમની પુષ્ટિ કરે એ.
અચ્છા.
પણ જે કાર્ડ નિયમને ખોટો પાડી શકે ને એ ફેરવવાનું ચૂકી જાય.
આ શું બતાવે છે?
કે આપણું મન સ્વાભાવિક રીતે પુષ્ટિ કરવા તરફ દોડે છે, ખોટું સાબિત કરવા તરફ નહીં. આ ટાઈપ 1ની સહેજ વૃત્તિ છે.
તો પછી જ્યારે બધી માહિતી ન હોય, અનિશ્ચિતતા હોય, ત્યારે આપણે નિર્ણયો કઈ રીતે લઈએ?
હા, બહુ સારો સવાલ. અહીં આવે છે હ્યુરિસ્ટિક્સનો રોલ. પ્રકરણ 6 આના પર જ છે.
હ્યુરિસ્ટિક્સ એટલે?
એટલે માનસિક શોર્ટકટ્સ, મગજના અંગૂઠા નિયમો એમ કહો ને. આપણી ટાઈપ 1 સિસ્ટમ છે ને એ ઝડપી નિર્ણયો લેવા માટે આ શોર્ટકટ્સ વાપરે છે. આનાથી કામ ફટાફટ થાય, પણ ક્યારેક ભૂલ પણ થઈ જાય.
કોઈ ઉદાહરણ આપો ને.
ચોક્કસ. એક છે ઉપલબ્ધતા હ્યુરિસ્ટિક, અવેલેબિલિટી હ્યુરિસ્ટિક. આપણે કોઈ ઘટના કેટલી વાર બને છે એનો અંદાજ છે એના પરથી લગાવીએ. એના ઉદાહરણ આપણા મગજમાં કેટલી સહેલાઈથી આવે છે એના પરથી.
જેમ કે
ટીવી પર કે છાપામાં પ્લેન ક્રેશના સમાચાર બહુ જોયા હોય તો આપણને લાગે કે પ્લેનમાં મુસાફરી બહુ જોખમી છે, ભલે પછી આંકડા કહેતા હોય કે એ રોડ અકસ્માત કરતાં વધુ સુરક્ષિત છે.
હા બરાબર, મગજમાં જે તાજું હોય એના પરથી જ અંદાજ લગાવી લઈએ.
બસ. બીજું છે પ્રતિનિધિત્વ હ્યુરિસ્ટિક, રિપ્રેઝેન્ટેટિવનેસ હ્યુરિસ્ટિક. આપણે કોઈ વસ્તુ કે વ્યક્તિ કોઈ ગ્રુપનો સભ્ય છે કે નહીં એ કેવી રીતે નક્કી કરીએ? એ ગ્રુપના ટિપિકલ સભ્ય જેવો કેટલો દેખાય છે એના આધારે.
આમાં શું ગડબડ થાય?
આમાં આપણે ઘણીવાર બેઝ રેટ્સ, એટલે કે મૂળભૂત આંકડાકીય માહિતી, એને ભૂલી જઈએ છે. પેલી લિન્ડા ધ બેંક ટેલરવાળી પ્રખ્યાત સમસ્યા આનું ઉદાહરણ છે.
હમ, આ હ્યુરિસ્ટિક્સ તો જાણે આપણા મગજના ડિફોલ્ટ સેટિંગ્સ જેવા લાગે છે. ઝડપી ખરા, પણ હંમેશા સાચા નહીં.
એકદમ બરાબર. અને આ શોર્ટકટ્સ આપણા નિર્ણયો પર કેવી અસર કરે છે એ આપણને પ્રોસ્પેક્ટ થિયરી અને ફ્રેમિંગ ઇફેક્ટ્સમાં જોવા મળે છે. પ્રકરણ 8માં આની વાત છે.
પ્રોસ્પેક્ટ થિયરી?
હા, એ કહે છે કે આપણને ફાયદો થવાનો હોય ને તો આપણે જોખમ લેતા ડરીએ, પણ જો નુકસાન જતું હોય તો એને ટાળવા આપણે વધારે જોખમ લેવા તૈયાર થઈ જઈએ છીએ.
અરે વાહ, આ તો ઊંધું છે.
અને ફ્રેમિંગ ઇફેક્ટ્સ એટલે વાતને કઈ રીતે રજૂ કરવામાં આવે છે એનાથી આપણો નિર્ણય બદલાઈ જાય, ભલે વિકલ્પો સરખા જ હોય. જેમ કે આ દવામાં 90% સફળતાનો દર છે એ સાંભળીને વધુ સારું લાગે, 10% નિષ્ફળતાનો દર છે એના કરતા.
હા, વાત તો એક જ છે પણ રજૂઆત અલગ.
આ બધી ચર્ચા પછી સવાલ એ થાય કે શું આપણે મૂળભૂત રીતે અતાર્કિક જ છીએ?
હા, એ જ સવાલ મનમાં આવે છે.
રિવાન્સ આનો બહુ જ રસપ્રદ જવાબ આપે છે. પ્રકરણ 8માં એ કહે છે કે તર્કસંગતતાના બે અર્થ સમજવા જેવા છે.
ઓકે.
એક છે પ્રમાણભૂત તર્કસંગતતા, નોર્મેટિવ રેશનેલિટી, એટલે કે તર્કશાસ્ત્રના નિયમોનું પાલન કરવું. એમાં આપણે ઘણીવાર સાચું કહું તો ઊણા ઉતરીએ છીએ.
હમ.
પણ બીજો અર્થ છે સાધનાત્મક તર્કસંગતતા, ઇન્સ્ટ્રુમેન્ટલ રેશનેલિટી, એટલે કે એ રીતે વિચારવું અને વર્તવું જેનાથી આપણા અંગત લક્ષ્યો પૂરા થાય.
અચ્છા.
અને આ બીજા અર્થમાં આપણી પેલી ટાઈપ 1ની સાહજિક સિસ્ટમ ઘણીવાર અત્યંત તર્કસંગત હોય છે. એ આપણને ફટાફટ નિર્ણયો લેવામાં, જટિલ દુનિયામાં ટકી રહેવામાં મદદ કરે છે.
એટલે સ્માર્ટ હોવું એટલે ખાલી લોજિકલ હોવું એવું નથી, પણ ક્યારે પોતાની ગટ ફીલિંગ પર વિશ્વાસ કરવો અને ક્યારે ધીમા પડીને વિચારીને ટાઈપ 2 નિર્ણય લેવો એ જાણવું પણ છે. આ તો બહુ જ મહત્વની વાત થઈ.
બિલકુલ.
અને આમાં લાગણીઓનો શું રોલ? શું એ હંમેશા સારા વિચારના દુશ્મન છે?
ના, હંમેશા નહીં. પ્રકરણ 9 આની ચર્ચા કરે છે. લાગણીઓ અને માન્યતાઓ આપણા તર્કને ચોક્કસપણે પ્રભાવિત કરે છે, ખાસ કરીને પ્રેરિત તર્કમાં.
પ્રેરિત તર્ક?
હા, એટલે કે આપણે જે નિષ્કર્ષ પર પહોંચવા માંગતા હોઈએ ને એ દિશામાં જ આપણો તર્ક દોડે.
ઓ,
પણ લાગણીઓ આપણને સાચો રસ્તો પણ બતાવી શકે છે, એ ગાઈડ પણ કરી શકે છે. અને છેલ્લે પ્રકરણ 10માં ઇવાન સમજાવે છે કે આપણી જે સભાન વિચારસરણી છે ટાઈપ 2, એ આપણી કાર્યકારી મેમરી વર્કિંગ મેમરી પર ચાલે છે, જેની ક્ષમતા મર્યાદિત છે. અને આ સભાન વિચારનું મુખ્ય કામ છે કાલ્પનિક વિચાર, હાઇપોથેટિકલ થિંકિંગ, ભવિષ્યની કલ્પના કરવી, શક્યતાઓ વિચારવી, જે પ્લાનિંગ, નિર્ણય લેવા અને ક્રિએટિવિટી માટે બહુ જરૂરી છે.
અદ્ભુત, શું વાત છે! આટલી ઊંડી ચર્ચા પછી ચાલો શ્રોતાઓ માટે કેટલીક મુખ્ય થીમ તારવીએ. પહેલી અને સૌથી મહત્વની વાત તો એ જ લાગી કે આપણા મનમાં બે સિસ્ટમ છે, એક ઝડપી, એક ધીમી.
હા, એક સાહજિક, એક વિશ્લેષણાત્મક. અને આ સમજ જ આપણને આપણા પોતાના નિર્ણયોનું પૃથક્કરણ કરવામાં મદદ કરે. જેમ કે ગુજરાતમાં કોઈ નવો ધંધો શરૂ કરવો છે તો ખાલી ઉત્સાહ ટાઈપ 1 પર કૂદી પડવું કે પછી માર્કેટ રિસર્ચ કરવું ટાઈપ 2,
બંનેની જરૂર પડે.
હા, પણ ક્યારે કોનું સાંભળવું એ સમજવું પડે.
બીજી થીમ એ કે આપણું અંતર્જ્ઞાન, પેલી ટાઈપ 1 સિસ્ટમ અને એના શોર્ટકટ્સ, એ ખાલી ખામી નથી, એ ઉત્ક્રાંતિની દેણ છે, ઉપયોગી છે.
ચોક્કસ, રોજિંદા જીવનમાં મોટા ભાગના કામ તો એનાથી જ ચાલે છે. ઘણીવાર સાહજિક રીતે લીધેલો નિર્ણય સાચો પડે છે. કોઈ પરિચિત રસ્તા પર ગાડી ચલાવતી વખતે આપણે બહુ વિચારતા નથી, ટાઈપ 1 પર જ ચાલે છે બધું.
ત્રીજી થીમ જે મને બહુ સ્પર્શી ગઈ તે તર્કસંગતતાની વ્યાખ્યા. ખાલી લોજિકના નિયમ પાળવા એટલું જ નહીં, પણ વાસ્તવિક જીવનમાં આપણા લક્ષ્યો સુધી પહોંચવું.
બરાબર. કોઈ ખેડૂત કદાચ હવામાન ખાતાની બધી આગાહીઓ ન સમજે, પણ પોતાના અનુભવ અને કોઠાસૂચથી ટાઈપ 1 અને 2નું મિશ્રણ સારો પાક લઈ શકે તો એ પણ તર્કસંગત જ કહેવાય, સાધનાત્મક રીતે.
અને ચોથી, જે થોડી વિચારવા જેવી છે, તે આપણી માન્યતાઓ આપણા તર્ક પર કેવી રીતે હાવી થઈ જાય છે, પેલો માન્યતા પૂર્વગ્રહ અને પુષ્ટિ પૂર્વગ્રહ.
હા, આ તો આપણે સતત અનુભવીએ છીએ. રાજકીય ચર્ચા હોય કે ધાર્મિક, લોકો પોતાની વાતને જ પકડી રાખે છે, વિરોધી દલીલો સાંભળવા તૈયાર જ નથી હોતા. આ સમજ આપણને થોડા વધુ સહનશીલ અને પોતાની જાત પ્રત્યે વધુ જાગૃત બનાવી શકે.
આ પુસ્તકમાંથી અમુક વિચારો એવા છે જે ખરેખર યાદ રહી જાય. આપણે સીધા ક્વોટ્સ નથી લેતા, પણ એ મુખ્ય વિચારોની વાત કરીએ.
હા, પહેલું વિચાર તો એ જ કે આપણે એક નથી પણ બે મન ધરાવીએ છીએ, એક સાહજિક અને બીજું વિશ્લેષણાત્મક, અને એમની વચ્ચે સતત એમ કે સંઘર્ષ ચાલતો રહે છે. આનો અર્થ એ કે આપણી અંદર જ વિરોધાભાસ હોય એ નોર્મલ છે.
બીજો વિચાર, આપણી અતાર્કિક લાગતી વૃત્તિઓ ઘણીવાર વાસ્તવિક દુનિયામાં ટકી રહેવા માટે જરૂરી હોય છે. આ આપણને આપણી સહજ વૃત્તિઓને માન આપતા શીખવે છે.
ત્રીજો, આપણે સત્ય શોધવા જેટલો જ પ્રયત્ન આપણી માન્યતાઓને સાચી ઠેરવવા માટે કરીએ છીએ. આ સાંભળીને થોડું અટકીને વિચારવું પડે ખરું ને? આપણી પોતાની માન્યતાઓ ઉપર સવાલ ઉઠાવવાની હિંમત કેળવવી પડે.
બરાબર. ચોથો, સભાન વિચાર આપણી સુપર પાવર છે, પણ એની બેટરી લિમિટેડ છે. આ યાદ અપાવે છે કે આપણી માનસિક શક્તિ ક્યાં વાપરવી એ સમજદારીપૂર્વક નક્કી કરવું જોઈએ.
અને પાંચમો, હ્યુરિસ્ટિક્સવાળો, આપણા માનસિક શોર્ટકટ્સ આપણને ઝડપ આપે છે, પણ એ જ આપણી ઘણી ભૂલોનું કારણ પણ બને છે. એટલે કે ઓટોપાયલટ પર ચાલતી વખતે પણ થોડું ધ્યાન રાખવું જરૂરી છે.
તો આ બધું જ્ઞાન, આ બધી વાતો આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે કામ લાગે પ્રેક્ટિકલી?
ઘણી રીતે. પહેલું તો વ્યક્તિગત નિર્ણયોમાં, કોઈ મોટો નિર્ણય હોય, નોકરી બદલવી, મકાન લેવું, લગ્ન કરવા, ત્યારે આપણી પહેલી પ્રતિક્રિયા પેલી ટાઈપ 1ની અસર, એને ઓળખો. પણ પછી થોભો, ટાઈપ 2ને જગાડો,
એટલે કે માહિતી ભેગી કરો, વિચારો.
હા, વિકલ્પો તપાસો, લાંબા ગાળે શું અસર થશે એ વિચારો. ખાલી મન કહે છે પર ભરોસો ન કરો.
બીજું, આજકાલ જે ખોટી માહિતી અને ફેક ન્યૂઝનો મારો ચાલે છે એમાં આ બહુ ઉપયોગી છે.
બોજ, કોઈ પણ માહિતી આવે, ખાસ કરીને સોશિયલ મીડિયા પર, ત્યારે પુષ્ટિપૂર્વગ્રહથી સાવધાન. તમારી જાતને પૂછો, આ મને સાચું લાગે છે કારણ કે ખરેખર સાચું છે, કે પછી હું એવું માનવા માંગુ છું એટલે.
વિરોધી પુરાવા શોધવાનો પ્રયાસ કરવો.
બરાબર. હું ખોટો ખોટી કેવી રીતે હોઈ શકું એ સવાલ પૂછવો.
ત્રીજું, કામકાજની જગ્યાએ.
હા, પ્રોફેશનલ લાઈફમાં, ભલે ડોક્ટર હોય, જજ હોય કે બિઝનેસમેન, નિર્ણયોમાં પૂર્વગ્રહો આવી શકે છે. ભરતી વખતે કોઈ ઉમેદવારની પહેલી છાપ પરથી જ નિર્ણય લઈ લેવો.
એનાથી બચવા શું કરવું?
સ્ટાન્ડર્ડ પ્રોસિજર બનાવો, ચેકલિસ્ટ રાખો, બીજાનો અભિપ્રાય લો, ટાઈપ ટૂનને મદદ કરો.
અને છેલ્લે આપણા સંબંધોમાં,
હા, જ્યારે કોઈ સાથે મતભેદ થાય ત્યારે યાદ રાખો કે સામેવાળી વ્યક્તિનો તર્ક પણ એમની માન્યતાઓ અને લાગણીઓથી રંગાયેલો હોઈ શકે છે. પેલું પ્રેરિત તર્ક.
તો શું કરવું?
ખાલી તમારી દલીલો રજૂ કરવાને બદલે એમની વાત સમજવાનો પ્રયત્ન કરો. પ્રશ્નો પૂછો, સહાનુભૂતિ રાખો, કદાચ કોઈ સહિયારો મુદ્દો મળી આવે. આ પુસ્તક અને આપણી આખી ચર્ચા પરથી મને જે એક વાત બહુ સ્પર્શી ગઈ એ છે કે જેને આપણે આપણી ખામીઓ ગણીએ છીએ, જેમ કે પૂર્વગ્રહો કે શોર્ટકટ્સ, એ ખરેખર તો આપણી ટકી રહેવાની શક્તિઓ સાથે કેટલી ઊંટી રીતે જોડાયેલી છે. આ એક સિક્કાની બે બાજુ જેવું છે.
હા, એ બહુ રસપ્રદ મુદ્દો છે. ઝડપી વિચાર બચાવે પણ છે ને ભૂલ પણ કરાવે છે.
બરાબર, એ સંતુલન સમજવું એ જ કદાચ ડાપણ છે.
અને મારા માટે સૌથી મહત્વની શીખ એ રહી કે આપણો જે સભાન ઇરાદાપૂર્વકનો વિચાર છે, ટાઈપ ટુ, એ કેટલો મૂલ્યવાન છે પણ સાથે સાથે કેટલો મર્યાદિત પણ છે. આપણે આપણી બધી માનસિક શક્તિ બધે નથી વાપરી શકતા, એટલે ક્યાં ફોકસ કરવું એ બહુ જરૂરી છે.
સાચી વાત.
અને એ સમજ આપણને કદાચ થોડા વધુ નમ્ર બનાવે છે. આપણી પોતાની વિચારસરણીની મર્યાદા સ્વીકારવા પ્રેરે છે. અને કદાચ એ જાણવું કે આપણે હંમેશા 100% તાર્કિક નથી હોતા એ જ વધુ સારા નિર્ણયો લેવાની દિશામાં પહેલું પગલું છે. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.